નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે સરસવ, મસૂર, ઘઉં, ચણા સહિતના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શન ધારકોના મોંઘવારી રાહતમાં 3% વધારો કરવામાં આવ્યો. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા, જ્યારે નાયબ સિંહ સૈની આવતીકાલે હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મોરિટાનિયાની મુલાકાતે પહોંચ્યા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન, આવતીકાલે મેચ પુનઃ શરૂ થશે. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ ભારતના મહિલા ખેલાડી નીતુ ડેવિડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું. સમાચાર વિગતવાર. સરકારે આજે વર્ષ 2025-26ની માર્કેટિંગ સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું કે સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. મસૂર દાળમાં 275 રૂપિયા, ચણામાં 210 રૂપિયા, જવમાં 130 અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન ધારકોના મોંઘવારી રાહતમાં 3% વધારો કર્યો છે. તેનો લાભ 49 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 64 લાખથી વધુ પેન્શન ધારકોને થશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર પ્રતિ વર્ષ 9,448 કરોડ રૂપિયાનો બોજ પડશે. તેમણે આ મુજબ જણાવ્યું.
आज कैबिनेट ने डीए और पेंशनर्स के लिए डीएनएस रिलीफ उसको 3% बढ़ाया है और टोटल 9,448 करोड़ एनुअली हमारे सेंट्रल गवर्नमेंट के एम्प्लॉयज के पे चेक में एड होगा. इसका कैलकुलेशन वगैरह सब स्टैंडर्ड एक फॉर्मूला से होता है, ऑल इंडिया कंज्यूमर प्राइस इंडेक्स फॉर इंडस्ट्रियल वर्कर्स, उसके हिसाब से इसका कैलकुलेशन होता है. तो दिवाली से पहले सब केंद्र सरकार के सभी कर्मचारियों को हार्दिक अभिनंदन और बधाई.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં ગંગા નદી પર રેલ અને રોડ પુલ સહિત વારાણસી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે આ પુલથી કનેક્ટિવિટી સરળ બનશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, ક્રૂડ ઓઇલની આયાત અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2,642 કરોડ રૂપિયા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ એસસીઓ કાઉન્સિલની બેઠકને ફળદાયી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે આ બેઠકમાં 8 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચર્ચામાં ભારતે સકારાત્મક અને રચનાત્મક પ્રદાન કર્યું હતું. વિદેશમંત્રીએ જણાવ્યું કે આ બેઠકમાં ભારતના પરિપ્રેક્ષ્યમાં 8 નિષ્કર્ષ નીકળ્યા છે, જેમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર પર સંવાદ સાધવાનો સમાવેશ થાય છે. એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર વિશેષ કાર્યકારી જૂથો અને પરંપરાગત દવાઓ જેવી ભારતની પહેલોના પરિણામને એસસીઓના સભ્યોએ આવકાર આપ્યો હતો. ડોક્ટર જયશંકરે એસસીઓ સીએચજીનું આગામી પ્રમુખપદ સંભાળનાર રશિયાને શુભેચ્છા પાઠવી હતી. ડોક્ટર જયશંકરે પાકિસ્તાન મુલાકાતની સમાપ્તિ પ્રસંગે પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ અને વિદેશમંત્રી ઇશાક દારનો પોતાની આગતા સ્વાગતા માટે આભાર માન્યો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શ્રીનગરના શેર એ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રી અબ્દુલ્લા અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં સુરિન્દર ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા, જાવેદ દારે મંત્રીપદના શપથ લીધા હતા. આ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ, ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષે ઓમર અબ્દુલ્લાની સરકારના બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. નવી સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં હોય. દરમિયાન હરિયાણાના કાર્યકારી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. પંચકુલામાં વિધાનસભા પક્ષની બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને પક્ષના નિરીક્ષક અમિત શાહે આ જાહેરાત કરી હતી. શ્રી સૈનીએ આજે સાંજે રાજ્યપાલ બંધારુ દત્તાત્રેયને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો. આવતીકાલે પંચકુલામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી શપથવિધિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાનું મહત્વ તથા બુદ્ધ ધમ્મના ભવ્ય વારસાનું જતન કરવાના સરકારના પ્રયત્નો અંગે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ પણ ઉપસ્થિત રહેશે. આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોરિટાનિયાની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલદ ગઝોનીએ વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ ગઝોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત તેઓ પ્રતિનિધિમંડળ સ્તરની પણ મંત્રણા કરશે. તેઓ મોરિટાનિયામાં વસતા ભારતીય મૂળના લોકો સાથે પણ સંવાદ કરશે. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ આવતીકાલે મલાવી જવા રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ નેશનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ આઈએસએ એસેમ્બલીનું સાતમું સત્ર 3 નવેમ્બરથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાશે. 4 દિવસનો આ કાર્યક્રમ 6 નવેમ્બર સુધી ચાલશે. આઈએસએ એસેમ્બલીમાં ઉર્જા વપરાશ, સુરક્ષા અને પરંપરાઓને અસર કરતી આઈએસએની પહેલો પર વિચાર વિમર્શ કરશે. આ અંગેની વિગતો આપતા કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જામંત્રી અને આઈએસએના પ્રમુખ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિશ્વભરમાં હિતધારકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તેમણે જણાવ્યું કે જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં સૌર ઉર્જાના વિકલ્પોને મોટે પાયે અપનાવવા એ જ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. તેમણે ઉમેર્યું કે જળવાયુ પરિવર્તનની સમસ્યા ઉકેલવા ભારત અને ફ્રાન્સની સંયુક્ત પહેલ તરીકે આઈએસએની સ્થાપના કરવામાં આવી હતી. નીતિ આયોગ આવતીકાલથી નવી દિલ્હીમાં 2 દિવસનો આંતરરાષ્ટ્રીય મિથેનોલ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરશે. અમેરિકાની મિથેનોલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ રમાઈ શકી ન હતી. બેંગલુરૂના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આવતીકાલે બીજા દિવસે મેચનો વહેલો પ્રારંભ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભારત તાજેતરમાં જ બાંગ્લાદેશ સામેની શ્રેણી 2-0થી જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેની શ્રેણી 2-0થી હારી ગયું છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ભારત પ્રથમ ક્રમે છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 6ઠા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ ભારતના મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગ્લેન્ડના એલેસ્ટર કુક અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું છે. જાન્યુઆરી 2009માં યોજાયેલા આઈસીસીના શતાબ્દી સમારોહમાં આઈસીસી હોલ ઓફ ફેમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં ક્રિકેટના સૌથી મહાન ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે. નીતુ ડેવિડે 1995માં ભારત માટે પદાર્પણ કર્યું હતું. વન ડેમાં 100 વિકેટ લેનાર તેઓ દેશના પ્રથમ મહિલા ક્રિકેટર હતા. સૌથી વધુ વન ડે વિકેટ લેનાર મહિલા બોલર્સમાં તેઓ બીજા ક્રમે છે. એલેસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250થી વધુ મેચોમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 161 ટેસ્ટમાં 45 રનની સરેરાશથી 12,472 રન કર્યા છે. તેમણે વન ડેમાં 36.40 રનની સરેરાશથી 3,204 રન કર્યા છે. ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા વતી 114 ટેસ્ટમાં 50.66 રનની સરેરાશથી 8,765 રન કર્યા છે. ભારતીય શૂટર અખિલ શેરોને નવી દિલ્હીમાં આઈએસએસએફ વિશ્વકપ ફાઇનલમાં 50 મીટર રાઇફલ 3P સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સ્પર્ધામાં ભારતનો આ બીજો ચંદ્રક છે. નાઇજેરિયામાં ઇંધણના ટેન્કરમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 94 લોકોના મૃત્યુ અને 50ને ઇજા થઈ છે. આ ઘટના ગઈકાલે રાત્રે ઉત્તરી જીગાવા રાજ્યમાં બની હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી રસ્તા પર ઢોળાયેલું ઇંધણ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થવાની આ દુર્ઘટના સર્જાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે સરસવ, મસૂર, ઘઉં, ચણા સહિતના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનધારકોના મોંઘવારી રાહતમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મોરિટાનિયાની મુલાકાતે પહોંચ્યા. અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનો વિઘ્ન, આવતીકાલે મેચ પુનઃ શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.